તાજેતરમાં 10મી ઓગસ્ટના રોજ વર્લ્ડ લાયન ડે મનાવવામાં આવ્યો અને સિંહની જાળવણી તથા તેની સંખ્યામાં વધારો કરવા જેવી અનેક બાબતો પર ચર્ચા કરાઈ. ગુજરાતને વિશ્વમાં આગવી ઓળખ અપાવવામાં ગીરના સિંહનો મહત્ત્વપૂર્ણ ફાળો રહેલો છે. માત્ર ગુજરાતમાં જ જોવા મળતા અને ગુજરાતની શાન તથા પ્રતિષ્ઠા ગણાતા એવા એશિયાટિક લાયન હાલમાં ચર્ચામાં છે. એમ તો ગુજરાતમાં આવેલા સાસણગીર નેશનલ પાર્કમાં નિયમિત રીતે સિંહના આરોગ્ય અને તેમની હલનચલન પર નજર રાખવામાં આવે છે તથા સામાન્ય રીતે દર 5 વર્ષે તેમની વસ્તી ગણતરી પણ કરવામાં આવે છે. વર્ષ 2020માં પણ સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી હતી, પરંતુ કોરોના વાયરસના પ્રતિબંધોના કારણે તેમની પરંપરાગત પદ્ધતિથી ગણતરી શક્ય બની નહોતી. એટલે રાજ્યના વન વિભાગે એક નવી પદ્ધતિ દ્વારા જ સિંહની વસ્તી ગણતરી કરી હતી. તો તે વિશેની સમગ્ર પ્રક્રિયા અને સિંહની જાળવણી વિશે વાત કરવા માટે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ વાઇલ્ડલાઇફ જૂનાગઢ દુષ્યંતભાઈ વસાવડા આજે આપણી સાથે જોડાયા છે.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
દુષ્યંતભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
આભાર.
દુષ્યંતભાઈ, દર 5 વર્ષે ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી યોજાય છે. આ વખતે પણ યોજાય, પરંતુ કોરોના વાયરસના કારણે તેની પદ્ધતિમાં ફેરફાર કરાયો હતો, તો એ અંગે માહિતી આપશો.
જે સિંહો છે એ એશિયાટિક સિંહો આખા એશિયાની અંદર, માત્ર ભારતની અંદર, ગુજરાતની અંદર જ છે. અને આ સિંહોની વસ્તી ગણતરી દર 5 વર્ષે યોજાતી હોય છે. જે છેલ્લી વસ્તી ગણતરી છે એ 2015માં યોજાયેલી હતી, અને આ વર્ષે એટલે કે 2020માં વસ્તી ગણતરી અમે યોજવાના હતા. પરંતુ આ વસ્તી ગણતરી છે તેની અંદર ખૂબ જ મોટા પાયે લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. એમાં ગુજરાત સરકારના અધિકારીઓ, ભારત સરકારના અધિકારીઓ, રાજ્ય અને નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના મેમ્બરો, એક્સપર્ટો, NGO અને પર્યાવરણ ક્ષેત્રે રસ ધરાવતા તમામને આમંત્રણ આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે આપ સૌ જાણો છો કે COVID-19 પરિસ્થિતિના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવા હિતાવહ ન હોય, સરકારની જે માર્ગદર્શક સૂચનાઓ હતી એને ધ્યાને લેતા જે દર 5 વર્ષે યોજાતી વસ્તી ગણતરી આ વખતે અમે કરી શક્યા નહોતા. તેથી અમે આ વર્ષે પુનઃ અવલોકન કરવાનું નક્કી કરેલ હતું.
તો પુનઃ અવલોકન શું છે અને એ પુનઃ અવલોકન દર મહિને યોજાય છે, તો આ વખતે વસ્તી ગણતરી વખતે પુનઃ અવલોકનનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો?
જે સામાન્ય રીતે 2014ના વર્ષથી દર પૂનમે અમારો જે ફિલ્ડ સ્ટાફ છે એ પૂનમની રાત્રિ દરમિયાન જંગલમાં ફરી પોતાના વિસ્તારમાં અને સિંહોનું અવલોકન કરતો હોય છે. આ જે પૂનમ છે એ સિંહોનું અવલોકન બેઝિકલી સિંહોની, આપ જાણો છો કે પૂનમને દિવસે ચંદ્રમાને લીધે પ્રકાશ ખૂબ સારો હોય છે, તેથી સિંહોનું ઓબ્ઝર્વેશન સારી રીતે થઈ શકે છે. અને સિંહોની હેલ્થ છે, સિંહોનું બિહેવિયર કેવું છે એનો અમારો સ્ટાફ મોનિટરિંગ કરતો હોય છે. અને જે આ પૂનમ અવલોકન છે એ પોતપોતાના સ્ટાફમાં, અમારા પોતપોતાના કાર્યક્ષેત્રમાં અમારો બિડગાર ફોરેસ્ટ ફરીને કરતો હોય છે. પરંતુ જે અલગ જે અમે કહ્યું છે કે આ વર્ષે અમે આ પૂનમ અવલોકનના દિવસે માત્ર સિંહની વસ્તી ગણતરી કરવાને ધ્યાને લઈ અને અમારો સ્ટાફ સંપૂર્ણ કાળજીથી અને વધુ ચોકસાઈથી આ સિંહની ગણતરી કરે આ પૂનમના દિવસે એવું અમે નક્કી કરેલું હતું. જે આપણે જો એમાં ફેરફાર જોઈએ, પૂનમ અવલોકન અમે જૂન 2020ના દરમિયાન કરેલું, જે 5 તારીખે બપોરે 2 વાગે શરૂ કરી અને 6 તારીખે બપોરે 2 વાગ્યા સુધી ચાલેલ હતું. આ પૂનમ અવલોકન માટે જે સિંહો જે વિસ્તારની અંદર છે એવા 9 જિલ્લાની અંદર અમારો તમામ સ્ટાફ કામે લાગેલ હતો અને લગભગ 1400 જેટલો સ્ટાફ આ કામે લાગેલ હતો. આ પૂનમ અવલોકન માટે અમે જુદા જુદા ફોર્મ્સ ડિઝાઇન કરેલ હતા અને આ ફોર્મ્સ સ્ટાફ દ્વારા ભરવામાં આવેલ હતા. અને આ જે અમારા બિડગાર છે તેના દ્વારા ફોર્મ જે ભરાયેલ હતા તેના ઉપરી અધિકારી દ્વારા આ ફોર્મની સ્થળ ઉપર અને બાદમાં ઓફિસની અંદર ચકાસણી કરવામાં આવેલ હતી.
એટલે સિંહની વસ્તી ગણતરીમાં સામાન્ય રીતે જેટલા લોકો જોડાતા હોય છે તેમાંથી આ વખતે થોડા ઓછા લોકો જોડાયા હતા અને તેમને એક પ્રકારનું ચોક્કસ કાર્ય સોંપવામાં આવ્યું હતું.
બિલકુલ. જે અમે રેગ્યુલર જે મેથડ છે, બ્લેક કાઉન્ટ મેથડ, એ અને જેની અંદર NGO એક્સપર્ટ્સ એ બધાને ઇન્વોલ્વ કરતા હોય છે, તો લગભગ 5-1000ની આસપાસ લોકો જોડાતા હોય છે. જેને અમે અમારા માત્ર સ્ટાફ દ્વારા વિસ્તૃત કરી અને લગભગ 400 જેટલા અમારા સ્ટાફ દ્વારા આ ગણતરી કરેલ હતી.
તો વર્ષ 2020 ની વસ્તી ગણતરીમાં સિંહની સંખ્યામાં શું ફેરફાર નોંધાયો?
આપને જણાવું કે 2015 માં જયારે છેલ્લી વસ્તી ગણતરી થઈ સિંહોની, ત્યારે કુલ 523 સિંહો નોંધવામાં આવેલ હતા. જયારે આ વર્ષે જૂન 2020 માં જે અમે આ પુનમ અવલોકન કર્યું, તે દરમિયાન કુલ 674 સિંહો નોંધવામાં આવેલ હતા. એટલે કે લગભગ 29% જેટલો વધારો અમને જોવા મળેલ હતો. તો સિંહો 9 જિલ્લા સુધી વિસ્તરી ચુક્યા છે. ભલે મેજોરિટી જે ગણીએ તો અમે આ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે જોવા મળેલ છે. પરંતુ આ સાથોસાથ આ સિંહો બોટાદ છે, રાજકોટ છે, જામનગર છે અને હમણાં છેલ્લે છેલ્લે તો સુરેન્દ્રનગર સુધીના ચોટીલા વિસ્તાર સુધી જઈ આવ્યા છે. આ સિંહો પોરબંદર સુધી ગયાના પણ, પોરબંદર જિલ્લામાં ગયાના પણ દાખલાઓ નોંધાયેલા છે. એટલે કુલ 9 જિલ્લાની અંદર આ સિંહો જોવા મળ્યા છે.
સિંહની વસ્તી વધવાનું મુખ્ય કારણ શું છે? કેવા પગલાં લીધા ત્યારે સિંહની વસ્તીમાં વધારો જોવા મળી રહ્યો છે?
આજે સિંહોની વસ્તીની અંદર જે વધારો જોવા મળી રહ્યો છે તેના ઘણા ઘણા પરિબળો છે. જેને જો આપણે વાત કરીએ તો આની અંદર લોકોનો સહકાર, ગીર અને ગીરની આસપાસના જે લોકો વસે છે તે લોકોનું પાર્ટિસિપેશન એક ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો અમે મોડર્ન ટેકનોલોજીનો આની અંદર ઉપયોગ કરી રહ્યા છીએ હાલ સિંહોના મોનિટરિંગ માટે. એ સિવાય જે આ સિંહો છે અને અન્ય વાઇલ્ડલાઇફ છે અમારી, એની હેલ્થ કેર સિસ્ટમ માટે અત્યારે અમારી પાસે 10 થી વધારે રેસ્ક્યુ સેન્ટરો તમામ લાઇન લેન્ડસ્કેપમાં છે, જેની અંદર ખૂબ જ સારી સગવડો, ડોક્ટર્સ વગેરેની સુવિધાઓ છે. અમે 4 સ્પેશિયલ લાયન એમ્બ્યુલન્સ ડિપ્લોય કરી છે અલગ અલગ જગ્યાએ. આ ઉપરાંત સિંહો જ્યાં વસે છે, જે એની હેબિટેટ છે, જે એનું ઘર છે, એ ઘરને અમે સારી રીતે સાફ કરીએ છીએ, જેને અમે અમારી ટેકનિકલ ભાષામાં હેબિટેટ મેનેજમેન્ટ કહીએ છીએ. આ સારા હેબિટેટ મેનેજમેન્ટનો પણ સિંહ સંરક્ષણમાં મોટો ફાળો છે. સિંહનો જે ખોરાક છે, જે હરણ છે, સાંભર છે, નીલગાય છે, એની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. અને એનાથી જો આગળ વાત કરીએ તો જે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ છે એ ઓછામાં ઓછું થાય એના માટે અમે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ, કે જેને કારણે અમને લોક સહકાર સતત પ્રાપ્ત થાય. આ ઉપરાંત જે અમારો સ્ટાફ છે, જે એડમિનિસ્ટ્રેટિવ રીઓર્ગેનાઇઝેશન અમારે કરવું પડે, એ એડમિનિસ્ટ્રેટિવ જે અમારે ટ્રેનિંગો ગોઠવવી પડે, અમે સ્ટાફ સતત તાલીમ અમે આપતા રહીએ છીએ. અને જે નાણાકીય સપોર્ટ છે એ સરકાર દ્વારા અમને સતત પૂરો પાડવામાં આવી રહ્યો છે. આમ આ ઘણા બધા કારણોને લીધે સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
તો એ જણાવો સર કે જંગલમાં જ્યાં અંતરિયાળ વિસ્તારોમાં સિંહની મુવમેન્ટને ટ્રેક કરવી આસાન હોતી નથી, ત્યાં કેવી રીતે એની પર નજર રાખવામાં આવે છે?
સિંહો છે અટકો છે કે અંતર, અમારો સ્ટાફ સતત આની અંદર ફરતો રહે છે. અમારા સ્ટાફને અમે જુદા જુદા સાધનો, જેમ કે વાહનો છે, વોકી ટોકી છે, એ બધું આપેલ છે. ઉપરાંત અમે સ્ટાફને ટેબ્લેટ આપેલા છે, તો આ બાયનોક્યુલર્સ આપેલા છે. આ બધી સગવડો આપી અને અમારો સ્ટાફ સિંહની સતત ઓબ્ઝર્વેશનમાં રહે છે, તેનું મોનિટરિંગ કરે છે. અને અમારો સ્ટાફ સતત અમારે ફૂડ પેટ્રોલિંગમાં પણ કરે છે અને વાહનથી પણ પેટ્રોલિંગ કરે છે. આના માટે અમે ટ્રેકર્સને પણ નિમણૂકો કરી છે. આમ જુદી જુદી પદ્ધતિઓ અપનાવી દરેક સિંહ અમારા મોનિટરિંગમાં રહે તેવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. અને અમારા જે 75 રેડિયો કોલર્સ અમે જર્મનીથી આયાત કરી અને 75 સિંહોને લગાવેલા છે. આ 75 સિંહોનું અમારા સાસણ ખાતે એક હાઈટેક મોનિટરિંગ યુનિટ છે, તેના ઉપર આ લોકેશન દિવસમાં 2 વખત મેળવવામાં આવે છે. અને આ જે લોકેશન છે તેના આધારે સતત અમારા સ્ટાફને પણ એ લોકેશન ફીડની અંદર આપવામાં આવે છે, કે જેથી અમારો સ્ટાફ તેનું મોનિટરિંગ કરી શકે.
દર વસ્તી ગણતરીમાં સિંહની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે એ ગુજરાત અને ભારત માટે ગર્વની બાબત છે, પરંતુ જંગલોમાં સિંહની સામે પણ કેટલાક પડકારો રહ્યા છે. જેમ કે જંગલનું પ્રમાણ ઘટતું જાય છે, સિંહ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ વધી રહ્યા છે અને તેમને આડકતરી રીતે હેરાન કરવામાં આવતી હોવાની પણ ઘટનાઓ સામે આવી છે. તો આ અંગે કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે?
બરાબર છે, આપે જે સાચી વાત કરી કે સિંહો છે એ એની જૂની ટેરિટરીની અંદર પાછા જઈ રહ્યા છે. જે ભૂતકાળમાં સિંહો જ્યાં જ્યાં જોવા મળેલ હતા એટલે એ ગીરની બહાર પણ વિસ્તારી રહ્યા છે. ત્યારે એ જ્યારે જ્યારે નવા વિસ્તારમાં પ્રવેશે છે ત્યારે ચોક્કસ રીતે ત્યાંના લોકો એક જાતનો વિરોધ કરતા હોય છે શરૂઆતમાં. પરંતુ અમારા પ્રયત્નો રહે છે કે એ લોકોને આ સિંહો છે એ આપણા શત્રુ નથી અને આપણા મિત્ર છે એ રીતની સમજણ આપવામાં આવે છે. આ ગામોની અંદર મિટિંગો કરવામાં આવે છે, એનજીઓની મદદ લેવામાં આવે છે અને સિંહ આવવાથી લોકોને શું ફાયદો થાય છે તે સમજાવવામાં આવે છે. સાથોસાથ જો સિંહ દ્વારા કોઈ ખેડૂતના ઢોર કે એનું મારણ કરી એને સિંહને ખેડૂતને નુકસાન કરવામાં આવે તો તેની વળતર રૂપે પણ સરકાર દ્વારા ચોક્કસ રકમ ખેડૂતને ચૂકવવામાં આવે છે. આમ અમારા પૂરતા પ્રયત્નો રહે છે કે લોકો સિંહનો વિરોધ ન કરે અને સિંહને તેની રીતે રહેવા દે અને જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા કોઈ ઝડપાય તો તેની સામે સરકાર વન વિભાગ દ્વારા ચોક્કસ સખત કાયદાકીય પગલાં લેવામાં આવે છે.
વર્લ્ડ લાયન ડે નિમિત્તે SBS ગુજરાતી સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ઓકે, થેન્ક યુ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.